योगिन्द्रं विश्ववन्द्यं सकलगुणनिधिं श्रीयुतं स्वात्मनिष्ठं क्लेशातीतं ममेशं यचलसुखकरं सच्चिदानन्दरूपं शिष्याणां ज्ञानदन्तम् विगतमलयुतं किंकराणां हृदिस्थं वन्देहं सिद्धियुक्तं परमपदविदं श्रीगुरुं संतरामं। परम पदना जानकार एवा परमात्मा स्वयं ये पोते परम पद छे, पोते स्वयं परमात्मा छे। अवधूत नु स्मरण थताज परमात्मा अने परमात्मा नु परम पद अपना सौना अंतःकरण मा आवे। परम पद ने ओळखशो केवी रीते? तो बस जे परम पद पामेला छे ने एने पामीए एटले परम पद नी प्रसादी आपणने पण प्राप्त। परम पद ए दरेक चेतनानी आखरी अने अंतिम अवस्था छे। परम पद ए सर्वश्रेष्ठ तर छे अने परम पद थी आगळ एक परब्रह्म सिवाय अन्य कशुज नथी। परब्रह्म परमात्मा स्वयं अवधूत लीलाधारी आ विग्रह धारण करीने अपना सौना कल्याण माटे पधारेला छे। जेने वंदन करिए वंदेहम सुख सागरम सुचरितम श्री संत रामम मुदा वंदेहम श्री संत रामम। तो वंदन एटले आपणे संपूर्ण रीते आधीन थई जवू, समर्पित थई जवू। वंदन एटले आपणा स्वतंत्र अस्तित्वने समाप्त करीने जेने वंदन करता हईए એમાં ભળી જવાનું, મરજી એમની જ, મન આપણું જરા પણ નહીં। જે મન ચરણમાં સમર્પિત કરી દીધું માથું મૂકીને, એ મન પાસે આપણે આપણા પોતાની કોઈ પણ સેવા લેવાય નહીં। આપણી મરજી સહેજ પણ ચાલે નહી। જેમ ગુલામ હોય એનો માલિક કે એટલું કામ એને કરે જ રાખવું પડે, ચાલે જ નહી, અને એને સતત અને સખત પરિશ્રમ કરવો પડે। એમ સેવામાં જ્યારે સમર્પિત થઈ ગયા હઈએ ત્યારે આપણી પોતાની જાતને ભૂલી જવાની કે આ જાત મારી છે, આ જાત મારી નથી જ, મન પણ મારું નથી, હું પણ મારો પોતાનો નથી। અહંકાર ટળે ત્યારે હું પદ ગળે, આ પટળે અહંતા ટળે, ટળે ત્રિવિધના તા। તો વંદે હમ કહ્યું, જય મહારાજના ચરણમાં વંદના કરી દીધી અને પ્રણામ કર્યા, માથું મૂકી દીધું, હાથ પણ જોડી દીધા, નીચે ચરણમાં બેસી જ ગયા, એટલે સરેન્ડર, ડિવોટીસ, સમર્પિત, જે કઈ છે તે બધું જ જય મહારાજનું છે, મારું કાંઈ જ નથી। સંપૂર્ણ, જે કઈ છે તે બધું જ, કશું જ મારું નથી. આ જીવન મારું નથી ને, આ મન મારું નથી, આ શરીર મારું નથી. સમર્પણની આ ભાષા છે અને આ વ્યાખ્યા છે. તો જે વંદન થાય એટલે એની સાથે જ સંપૂર્ણ ભાવ આપણો પરિપૂર્ણ થઈ જાય અને એ રીતે પરમપદ વિદમ શ્રી ગુરુ વંદે અહમ સિદ્ધિયુક્ત છે. જે પરિપક્વ થઈ જાય ને એને સિદ્ધ થયું કહેવાય. ભાત હોય, ખીચડી હોય, આપણી તળપદી ભાષામાં કહીએ કે સીજી ગયું, એટલે પરિપક્વ થઈ ગયું, સીજી ગયું, ઉપયોગ કરવા લાયક થયું, સહેજ પણ કચાશ નથી, એટલે સિદ્ધિયુક્તમ. જય મહારાજમાં પરબ્રહ્મ તત્વ છે સ્વયં, એટલે કચાશ તો હોય જ ક્યાંથી. એટલે સ્તુતિ કરનારે કહ્યું, આપ તો સિદ્ધિયુક્ત છો, આપની પરિપક્વતા સમસ્ત સૃષ્ટિને પુષ્ટિ આપવા વાળું, પોષણ આપવા વાળું છે. આપ જે સિદ્ધયુક્ત પરિપક્વ છો, સૌને માટે તૃપ્તિ આપનાર. બસ અહીંયા આ જગ્યા સિવાય, આ શરણ સિવાય જીવનમાં પરિપૂર્ણતા, અનુભવ, તૃપ્તિનો ઓડકાર, બસ એ છે. જેને ઓડકાર ખાઈ લીધો બસ તૃપ્ત થઈ ગયા. શેનાથી? સિદ્ધિયુક્ત. એને જ સિદ્ધ કહેવાશે. સિદ્ધિયુક્તનો બીજો ભાવ છે કે કોઈ પણ જાતની અપેક્ષા નહીં, તૃષ્ણા નહીં, આશા નહીં. જે કઈ સાહજિકતાથી પ્રાપ્ત થયું છે તે જ, જે કઈ આપ્યું તેને જાળવી રાખ. કૃપા કરીને સહજ ભાવથી જે કઈ આપ્યું એને જાળવી રાખ. સિદ્ધિ એ ક્યાંય એનો દુરુપયોગ ન થાય. જે કઈ શક્તિ મળી હોય એ સમાવી રાખવાની હોય, એનું પ્રદર્શન કરવાનું ના હોય. એનાથી તો માત્ર આપણને પોતાને સંતોષ થાય. હાશ, જેમ પરિપક્વ રસોઈ જમીએ ઓડકાર આવે એમ થાય કે બસ હવે જમ્યા, હવે ભૂખ નથી, એમ કોઈ પણ જાતની ભૂખ જીવનમાં રહે જ નહીં, કશાની નહીં, ભોગોની નહીં, વિષયોની, વાસનાની, કશું. હવે તૃપ્તિ, કશા માટે સહેજ પણ ઈચ્છા મનમાં ન રહે, કોઈ સંકલ્પ ન ઉઠે, કોઈ ઈચ્છા પણ ન ઉઠે, બિલકુલ શાંતિ. શાંતિ તો જ મળે. જો સહેજ આમથી ઈચ્છા ઉભી થઈ ને તો તમને બેસવા ના દે, ગમે ત્યાં બેઠેલા હોય ત્યાંથી ઉભા કરી દે, હળવળ્યા કરે, ઉભા જ કરી દે, બેસવા જ ના દે. પણ જ્યારે માણસને ઓડકાર આવી જાય, જબરદસ્ત ઓડકાર આવી જાય, પછી કઈક આટલું બટકું લઈ લો, ના ભાઈ હવે તમે કહો તોય 100 રૂપિયા આપો, 1000 રૂપિયા આપો તોય નહીં. એનું નામ પરિપૂર્ણતા, ક્ષુધાની પૂર્તિ. તો સિદ્ધિયુક્ત કહેવાય ત્યારે જ કહેવાય અને કોઈ પણ જાતની ક્યારે ઈચ્છા ન હોય. અને ઈચ્છા ન હોવી એ લૌકિક જીવનની અંદર તો બહુ જ નુકસાનનું કામ છે, પરવડે નહીં. પણ અધ્યાત્મ માર્ગે એ ઊંચામાં ઊંચી અવસ્થા છે. સંકલ્પ માત્ર કરવો નહીં, કોઈ પણ બાબતની ઈચ્છા જ નહીં કરવાની, મારે આવવું જોઈએ છે, અહીં જવું છે, આમ કરવું છે, કશું છે. અને જે ઈચ્છાઓથી મુક્ત થઈ જાય ને એટલે સ્થિર થઈ જાય. ઈચ્છાઓ શું છે? ઈચ્છાઓના બંધન એ આ બધા પ્રધાવંતી મુક્તા તિષ્ઠંતી પંગુવત આશા નામશ્ય શૃંખલા. જેને ઈચ્છા કહીએ, આશા કહીએ, આશાની બેડી જેના પગમાં પડીને એ દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, ઉભો જ ના રે. અને બેડી પહેરેલો માણસ દોડી શકે ખરો, પણ પેલી બેડીમાં જેવી શક્તિ કે દોડાડ્યા જ કરે, ઈચ્છાઓ દોડાડ્યા કરે. આશા આશા નામસ્ય શૃંખલા હયા બધા પ્રધાવંતી દોડ્યા જ કરે. અને જેના પગમાંથી આશાની બેડીઓ છૂટી થઈ ગઈ, મુક્તા તિષ્ઠંતી પંગવત, એ જાણે લંગડો થઈ ગયો હોય ને એમ ત્યાંનો ત્યાં ખસી જ ના શકે, ઉભો સહેજ ના ખસે. કેમ? એ કોઈ આશા રહી નથી. શાના માટે દોડવાનું? પરીક્ષા આપવી હોય તો દોડવું પડે, પાસ થવું હોય તો દોડવું પડે, કોલેજો ટ્યુશનોનું પરીક્ષાઓનું વાંચવાનું બધી બાજુ, પણ ભણી રહ્યા. હવે બસ ચાહ ગઈ, ચિંતા ગઈ, ભણવાનું પતી ગયું. એમ સિદ્ધિયુક્ત જે છે એના જીવનની અંદર, એના એના પોતાનામાં કોઈ પણ જાતની સહેજ પણ અપેક્ષા નહીં, લાલચ નહીં, તૃષ્ણા નહીં, બિલકુલ સ્થિરતા. એટલે જય મહારાજના એ બિલકુલ પરિપૂર્ણ સ્થિર સ્વરૂપ, અને જે સ્થિર હોય ને એમાં પરિવર્તન ના આવે. આત્મા સ્થિર છે, આત્મા શાશ્વત છે. જે શાશ્વત છે ને સ્થિર છે એમાં પરિવર્તન હોય ખરું? પતી ગયો. તો જે અસ્થિર શું છે? કે જે સ્થૂલ છે, આત્મા ચૈતન્ય છે, શાશ્વત છે, તો એનામાં કોઈ પરિવર્તન ન આવે. આજના વૈજ્ઞાનિક ભણેલા માણસો એમ કે એવી જડતાને માનવા માટે અમે તૈયાર નથી. વિજ્ઞાન તો દરેકે દરેકને ચકાસી એના પરિણામ મેળવીને પછી જ એના સત્યનો સ્વીકાર કરે છે વિજ્ઞાન. અને અધ્યાત્મ જે માન્યતા દ્રઢ થઈ ગઈ, જે નિયમ બનાવી દીધો, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. અને એટલા માટે એ લોકો અધ્યાત્મને જલ્દી સ્વીકારતા નથી. નહીં, અમે તો વિજ્ઞાનની રીતે જ સ્વીકારવા માટે તૈયાર છીએ, પણ એટલી ખબર નથી હોતી કે જે સાયન્સ છે એ મટીરિયલ છે અને કોઈ પણ વસ્તુ પરિવર્તન વાળી જ હોય છે. જ્યારે અધ્યાત્મ એ ચેતનાને જ, આત્માને જ સર્વસ્વ ગણે છે, તો આત્મામાં તો કોઈ પરિવર્તન થતું નથી. વિજ્ઞાન સ્થૂલને આત્મા પકડે છે અને એમાં સંશોધન કરે છે, તે તો વાસ્તવિક છે. પણ અધ્યાત્મ જે છે એ શાશ્વતને જ તો સ્વીકાર કરે છે, એ પરમ તત્વ છે અને એમાં કોઈ પરિવર્તન નથી. બેના વિષયની અંદર આપ જમીનનો તફાવત છે, માત્ર વસ્તુને જ સ્વીકારી લઈ અને એની અંદર સંશોધન કરે છે. અધ્યાત્મ માત્ર આત્મા જે શાશ્વત છે અને જે છે એમાં કોઈ પરિવર્તન નથી, અને જે છે એ પરમ સત્ય છે, એથી ઉપરનું કોઈ સત્ય નથી, એથી આગળ કોઈ સંશોધન નથી. તો વિજ્ઞાન ભલે ગમે તે માનતું હોય કે અમે શ્રેષ્ઠ છે ને શક્તિમાન છીએ. પણ આઇન્સ્ટાઈને પરમાણુનો નિયમ સ્થાપ્યો, એનો સ્વીકાર કર્યો. પણ આપણા દેશનો મદ્રાસી એક નારલીકર હતો, એને બધી જ થિયરીઓ જૂઠી પાડી દીધી આઇન્સ્ટાઈનની. તો ગમે તેવું તે સ્થૂલ છે, એમાં પરિવર્તન આવવાનું છે, એના એના નિયમો બદલાવાના જ છે. જ્યારે આત્મા શાશ્વત છે, એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી, એમાં કશો જ ફેરફાર થવાનું નથી. માટે આત્મા એ જે છે એ પરમ તત્વ સર્વશ્રેષ્ઠ છે, અને એની અંદર કશું જ પરિવર્તનશીલ નથી. બીજું તમને મળશે જ નહીં શોધવામાં. જે પરમ ચૈતન્ય છે પોતે જ, એમાં તમે શું શોધી શકવાના હતા? કયું એનાલિસિસ કરવાના હતા? તમારી લેબોરેટરીની અંદર તમે કરીને બધું ભેગું કરીને એક બનાવો છો અને એને આવિષ્કરણ માનો છો. પણ આત્મા સ્વયં જ એક છે, બીજા શામાંથી એને ભેગો કરીને બહાર કાઢશો? વંદેહમ સિદ્ધિયુક્તમ. અને એ પરમ તત્વને જેને શાશ્વત રીતે જાણી લીધું છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. જળ વસ્તુમાં જ ફેરફાર થાય છે, ચૈતન્યમાં કોઈ ફેરફાર થતો નથી. આત્મા ચૈતન્ય છે ને શરીર જળ છે, સ્થૂલ છે. આત્મા નાની ઉંમરથી છેક અંતિમ અવસ્થા સુધી શરીરમાં એની એ જ ઉર્જા અને એ જ તત્વ રહેવાનું છે. જ્યારે શરીર નાની ઉંમરથી અંતિમ સ્થિતિ સુધીમાં કેટલાય પરિવર્તનો આવતા, કેટલાય પરિવર્તનો આવે. વિજ્ઞાન તો એટલે સુધી કહે છે કે આપણા આ શરીરનું દર 7 વર્ષે આખું ને આખું ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય છે. નથી કોઈ ઓપરેશન, બસ જીવીએ છીએ, ખાઈએ પીએ છીએ. પણ એની અંદરથી આખા એ આખા શરીરનો એક એક અંશ, એક એક કોષ, એક એક અણુ બધા જ બદલી જાય. તમે જેટલા 7 પસાર થાઓ એટલી વાર આખું શરીર ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય, બદલાઈ જાય. કાન બદલાઈ જાય, નાક બદલાઈ જાય, આંખ બદલાઈ જાય, કિડની એ બદલાઈ જાય, હાર્ટ એ બદલાઈ જાય. હવે ચાલુ ને ચાલુમાં હૃદય ચાલુ, ફેફસા ચાલુ, જીવન એ ચાલુ, અને આખું ટ્રાન્સપ્લાન્ટ. તો આ છે પરમ ચૈતન્ય, અને એ પરમ ચૈતન્યના અસ્તિત્વથી આ બને છે. પણ શરીર દર 7 વર્ષે આખું જ પરિવર્તન થઈ જાય. નખ, દાંત, આંખ, કાન બધું જ. આપણને એમ કે મારા દાંત તો એના એ છે, પણ બદલાઈ ગયા. એના દરેકે દરેક કોષ, અસ્થિના પણ, હાડકાના પણ બદલાઈ જાય. તો શરીર પરિવર્તનશીલ છે અને આત્મા શાશ્વત છે. વિજ્ઞાનનો વિષય પરિવર્તનશીલ છે, સ્થૂલ મટીરિયલ, અને અધ્યાત્મનો વિષય છે આત્મા. એ શાશ્વત છે, બદલાતો નથી. તો સિદ્ધિયુક્તમ, જય મહારાજ સ્વરૂપ પોતાના, સ્વયં પોતાના નિજ સ્વરૂપની અંદર, અંદર નિજાનંદમાં અંદર ઉડા ઉતરી ગયેલા છે. નિજાનંદ સ્વામી સંત રામ સુખદાયક ગુર્જર ખંડમાં મમતા મારી સેનશીલ વ્રત ધારી સદાય આનંદમાં. બસ પોતાના નિજ સ્વરૂપમાં નિજાનંદ સ્વામી. તો એ જ નિજ આનંદ છે, એના માટે જ કહ્યું સિદ્ધિયુક્તમ. નિજ આનંદ એ જ પરમ સિદ્ધિ, લૌકિક સિદ્ધિ નહીં, દુનિયાને બતાવવા માટેની સિદ્ધિ નહીં, પોતાના નિજ સ્વરૂપમાં પરિપૂર્ણતા પરિપક્વતા આવી જાય અને પોતાના સ્વરૂપમાં જ સ્થિતિ થઈ જાય કાયમને માટેની, એનું નામ છે સિદ્ધિયુક્તમ. તો આપ તો પોતાના સ્વરૂપમાં નિજ સ્વરૂપની અંદર આપ વિલીન છો અને એટલા માટે આપ સિદ્ધિયુક્ત છો. પોતાના આત્મતત્વને સિદ્ધ કરી લીધું. પ્રાપ્ત કરી લીધું, સમજી લીધું, એને ઓળખી લીધું, મેળવી લીધું જેને કહીએ, એનું નામ છે સિદ્ધિયુક્ત. કમાવા ગયા હઈએ અને કમાઈને આવીએ, હાસ કામ આપણું થઈ ગયું. કુવો ખોદતા એ ખોદતા ખોદતા 200 ફૂટ અંદર જઈએ, પાણી ના આવે, એથી નીચે જઈએ પછી પાણી મળી જાય, એટલે બસ કામ પરિપૂર્ણ થઈ ગયું, મળી ગયું પાણી, એનું નામ છે સિદ્ધિયુક્ત. રસોઈ બનાવી, સીજાઈ ગઈ, બસ સિદ્ધ થઈ ગઈ રસોઈ. એમ પોતાના નિજ સ્વરૂપને પરિપૂર્ણ રીતે સમજી લીધા પછીથી બીજે ક્યાંય અવાત્યું ના મારવું પડે, ક્યાંય બીજે કે અહીંયા જવું, આ તીર્થ જવું, આ કરવા જવું, આ પૂજા કરવા, કશાની જરૂર નહીં. કેમ? સિદ્ધિયુક્તમ. તો આપણે જે મહારાજના એ સ્વરૂપને શરણે છીએ, જે મહારાજના એ સ્વરૂપને આપણે પરિપૂર્ણ રીતે આપણા જીવનમાં સ્વીકારી લીધું છે અને એટલા માટે એ અમારા છે અને એમને અમે વંદન કરીએ છીએ કે જે પરિપૂર્ણ છે. પરિપૂર્ણના શરણે જઈએ તો જ એ આપણને પૂર્ણ કરે ને. સમુદ્રમાં પાણી છે, સમુદ્ર પરિપૂર્ણ છે. આપણે આપણું વાસણ લઈને જઈએ અને એમાં પાણી ભરવા જઈએ તો સમુદ્ર આપણા પાત્રને પરિપૂર્ણ કરવાનો જ છે. સીધી વસ્તુ છે કે જે પરિપૂર્ણ છે એની પાસે જઈશું અને આપણે જેટલું જોઈતું છે એટલું આપણને પરિપૂર્ણ કરી આપશે. એમ સુખસાગર જય મહારાજ છે. આપણે સુખમાં અધૂરા જ છીએ. આપણા પાત્ર લઈને જઈએ, ચાલો જય મહારાજની પાસે, અને સુખસાગરમાં અમે સુખસાગરમાં જઈ ભળ્યા, પહોંચ્યા તે પાછા ન વળ્યા, સમજણને અજવાળે ગળ્યા, અંદર ડૂબી ગયા. માટીનું વાસણ લઈને જઈએ, દરિયાનું પાણી ભરવા માટે અંદર ઉતારીએ કે જવા દો અંદર, માટલી જવા દો અંદર અને અંદર અંદર રહેવા દો, પછી કાઢીશું. તો દરિયાના પાણીમાં માટીની માટલી કે તાંબાનું વાસણ લેવા જાઓ અને થોડા સમય પછી શું થાય, એમાં જ બિલીન થઈ ગયું, સમજણને અજવાળે ગળ્યા. સમુદ્રમાં ગયા હતા પાણી ભરવા, પણ મય પાણી એમાં ને એમાં જ ઓગળી ગયા, વિલીન થઈ ગયા. સમજ્યા તે પાછા ન, પાછા જ આવે કેવી રીતે? પોતાનું અસ્તિત્વ જ અંદર સમાપ્ત થઈ ગયું. જય મહારાજ ની અંદર પ્રાર્થના કરો, જય મહારાજ આપ શાંત સ્વરૂપ છો ને, આપના શાંત સ્વરૂપમાં અમને સમાવી લેજો ને. આપ સુખસાગર છો, અમે સુખની અપેક્ષાએ આવીએ છીએ, આપનામાં ડૂબકી મારીએ છીએ. મીઠાની ડીંગલી બનાવી હોય, ખાંડનું રમકડું હોય, ચાલન દરિયામાં ડૂબકી મારી આવીએ, પાછું હાથમાં આવે ખરું? ઓગળી ગયું. એમ આપણે પણ આપણી વૃત્તિઓને સંપૂર્ણ રીતે ચાલન જય મહારાજમાં ભળવા જઈએ, તેમાં જ ગળી ઓગળી જાય. મેળવા ગયા પણ પાછા જ ના આવે ને. તું તો ઠરાવ ને તારી જાતને હરીની, તારા પોતાનામાં જ હરી દેખાય, બીજો નથી બોલતો. તું તો તારા રૂપને ઠરાવ હરિના રૂપમાં, તારામાં જ તને હરિના દર્શન થાય. તો આમ અને એવી અનુભૂતિ જેને કરી, પ્રીતમ સ્વામી બહુ સરસ વાત કરે છે, એવા સંતોને લળી લળી લાગુ પાય. બીજો નથી બોલતો મન તું અળગુ ને ક્યાં અપડાય. બીજે જઉં છું ક્યાં, એ પરમ સિદ્ધ ની અંદર ભળી જવા માટે તો આવ્યા જ છીએ આપણે, સુખસાગરમાં જઈ ભળ્યા. તો આમ વંદેહમ સિદ્ધિ ઉક્તમ, જે પરમ સિદ્ધ છે, જેણે પોતાના જીવનનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે, એનું નામ સિદ્ધિ. અલૌકિક સિદ્ધિઓ નહીં, લોકોને જાદુ બતાવવાની સિદ્ધિ નહીં, પણ જે પોતાના આત્મ સ્વરૂપને પરમ સિદ્ધ તરીકે પ્રાપ્ત કરી લીધો. વંદેહમ, એમના ચરણમાં મારું માથું મૂકી છે. અમે પણ એ પરમ સિદ્ધના ચરણમાં વિલીન થઈએ, અમને પણ એમનું સ્વરૂપ મળે. પરમ પદ વિદમ, જે પરમ પદ આત્માના પરમ પદને સમજવા જાણવા વાળા છે, એમાં ડૂબેલા છે. શ્રી ગુરુ સંત રામમ, એ અમારું શ્રી એટલે અમારી લક્ષ્મી, અમારો વૈભવ, અમારી સંપત્તિ, એ અમારા ગુરુ મહારાજ. શ્રી ગુરુ નો અર્થ નો છે કે અમારી અમારી સંપત્તિ ને અમારો વૈભવ એટલે અમારા જય મહારાજ, ગુરુ મહારાજ. શ્રી ગુરુ સંત રામમ, એમના ચરણોમાં અમે સમર્પિત છીએ. અમારું જીવન, અમારું મન, અમારું તન, બધું જ વંદેહમ મૂકી દીધું, પછી કશું જ બાકી રહેતું નથી. તારા મનનું કઈ ન ચાલે, ગુરુને વચને ઠરજો. એમાં વિલીન થઈ જાય. ઠરવાનું એટલે છેક નીચે તળિયામાં બેસી જવાનું, નમ ઠર્યા પાણી ઠરે, બરાબર. એ બધું બધું ઠરી ગયું નીચે, એમ આપણે પણ ઠરી જવું પડે. અને છેક નીચે ગયા પછી ઉપર ક્યાં બહાર જવું છે હવે. તો આમ જય મહારાજના એ સ્વરૂપને પામવા માટે પણ આ સત્સંગ, એ સ્મરણ અને સ્વરૂપ ત્રણેને એક કરીએ ને, ત્યારે જ વંદેહમ સિદ્ધિયુક્તમ પરમ પદવિદમ શ્રી ગુરુમ સંત રામમ. જય મહારાજ.